એકત્ર જ્ઞાનોઘોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે શ્રોતાઓ. આજે આપણે એક એવા ગહન વિષય પર વાત કરવાના છીએ જેણે મનમાં ઘણા લોકોને વિચારતા કરી દીધા છે.
હા, આપણે વાત કરીશું જોઝેફ કેમ્પબેલ અને તેમના પ્રસિદ્ધ કાર્ય ધ પાવર ઓફ મિથ વિશે, એટલે કે પૌરાણિક કથાઓની અંદર છુપાયેલી શક્તિ અને તેના અર્થો.
અને આ કોઈ પુસ્તકનું પ્રકરણવાર વિશ્લેષણ નથી, પણ ખરેખર તો પત્રકાર બિલ મોયર સાથે કેમ્પબેલના જે સંવાદો થયા હતા એનું સંકલન છે. અદ્ભુત વાતચીત છે.
બિલકુલ. અને વાત એ છે કે આ સંવાદો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજની જે ભાગદોડવાળી જિંદગી છે, ઘણીવાર લાગે કે આનો અર્થ શું, આપણે કોણ છીએ.
સાચી વાત છે, બધાના મનમાં આ સવાલો ઉઠતા જ હોય છે.
તો કેમ્પબેલ આપણને યાદ કરાવે છે કે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિઓએ આ સવાલોનો જવાબ પૌરાણિક કથાઓમાં શોધ્યા છે.
આજની જે એક પ્રકારની આધ્યાત્મિક ખાલીપો વર્તાય છે ને, કદાચ આ પ્રાચીન જ્ઞાન એને ભરવામાં મદદ કરી શકે. તો ચાલો શરૂઆત કરીએ આ અસાધારણ વિચારક જોઝેફ કેમ્પબેલના પરિચયથી. 1904માં જન્મ, 1987માં અવસાન. અમેરિકન પ્રોફેસર હતા.
હા, અને એમનો મુખ્ય વિષય હતો તુલનાત્મક પૌરાણિક કથાઓ અને ધર્મો. એમણે દુનિયાભરની કથાઓનો અભ્યાસ કર્યો.
એમની શૈક્ષણિક સફર પણ રસપ્રદ હતી ને. મધ્યયુગીન સાહિત્યમાં માસ્ટર્સ કર્યું, પછી તો દાયકાઓ સુધી સંશોધન.
ચોક્કસ. સારા લોરેન્સ કોલેજમાં લગભગ 40 વર્ષ ભણાવ્યું, પણ એમનું જે સૌથી મનમાં ઓળખ આપતું કામ ગણાય એ 1949માં આવ્યું, ધ હીરો વિથ અ 1000 ફેસીસ.
હા, પહેલું પુસ્તક જેમાં મોનોમિથનો ખ્યાલ આપ્યો, વીરની સાર્વત્રિક યાત્રા.
બરાબર, એજ. એ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો.
અને એમના પર કાર્લ યુંગનો પ્રભાવ પણ ઘણો હતો, ખરું ને? પેલું આર્કીટાઇપ્સ અને સામૂહિક અચેતન મન, એ શું છે જરા કહેશો?
હા, ચોક્કસ. યુંગ માનતા હતા કે આપણા બધાના મનમાં ઊંડે કેટલાક સાર્વત્રિક પાત્રો કે પેટર્ન વસેલા છે, જેમ કે માતા, વીર, બાળક, વૃદ્ધ, જ્ઞાની. આ કોઈ વાસ્તવિક વ્યક્તિઓ નથી, પણ માનવ અનુભવના મૂળ તત્વો છે.
એટલે કે આર્કીટાઇપ્સ.
હા, અને કેમ્પબેલે બતાવ્યું કે દુનિયાભરની પૌરાણિક કથાઓ આ જ આર્કીટાઇપ્સને વાર્તા સ્વરૂપે રજૂ કરે છે. આ જાણે આપણી સહિયારી માનસિક વિરાસત છે, જે યુંગના મતે સામૂહિક અચેતન મનમાંથી આવે છે.
વાહ, એટલે આ કથાઓ આપણને આપણી જાતને સમજવામાં મદદ કરે છે.
બિલકુલ. અને કેમ્પબેલની ખાસિયત એ હતી કે તેઓ આટલા ગહન વિષયને પણ ખૂબ સરળ અને રોચક રીતે સમજાવી શકતા. એમની વાત કરવાની શૈલી અનોખી હતી.
જેમ કે પેલું સ્ટાર વોર્સનું ઉદાહરણ.
હા, પરફેક્ટ ઉદાહરણ. જ્યોર્જ લુકસે પોતે કહ્યું છે કે સ્ટાર વોર્સ બનાવવામાં કેમ્પબેલના વીરની યાત્રાના વિચારનો મોટો ફાળો છે. એટલે કેમ્પબેલ ખાલી વિદ્વાન નહોતા, એક અદ્ભુત કથાકાર પણ હતા.
તો હવે મૂળ પુસ્તક પર આવીએ, ધ પાવર ઓફ મિથ. આનું મુખ્ય સંદેશ શું છે? ખાલી જૂની વાર્તાઓનું મહત્વ?
ના, એનાથી ઘણું ઊંડું. કેમ્પબેલ કહે છે કે આ પૌરાણિક કથાઓ ખાલી વાર્તાઓ નથી, એ તો માનવ અનુભવના જે સનાતન સત્યો છે ને, એને વ્યક્ત કરવાની એક પ્રતીકાત્મક ભાષા છે.
પ્રતીકાત્મક ભાષા એટલે
કે આ કથાઓને અક્ષરશઃ નથી લેવાની. કોઈ દેવ ખરેખર વાદળ પર બેસીને આવે એવું નહીં, પણ એ કોઈ ઊંડા સત્યનું પ્રતીક છે.
બરાબર. જેમ કે સૂર્યદેવ રથમાં સફર કરે, એ કદાચ ચેતનાના ઉદયસ્થનું પ્રતીક હોય.
બિલકુલ. અથવા જીવનના દૈનિક ચક્રનું. કેમ્પબેલ કહે છે કે જો આપણે એને ખાલી બાહ્ય ઘટના માની લેશું, તો એનો જે આત્મા છે, જે મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક સંદેશ છે, એ ચૂકી જઈશું. આ રૂપકો છે આપણા આંતરિક જીવન માટે.
અને આજના સમયમાં આ સમજ શા માટે જરૂરી છે?
કારણ કે આજે ઘણા પરંપરાગત માળખા તૂટી રહ્યા છે. ધર્મ અને સમાજની પકડ ઢીલી પડી છે. એનાથી એક શૂન્યતા અનુભવાય છે. પૌરાણિક કથાઓ આપણને એક સાર્વત્રિક ભાષા આપે છે, જે કોઈ એક ધર્મ કે સંસ્કૃતિની મોહતાજ નથી.
હા, એ જીવનના મૂળભૂત પ્રશ્નો, જન્મ, મૃત્યુ, પ્રેમ, સંઘર્ષ, એ બધાને સમજવામાં મદદ કરે છે.
ચોક્કસ. અને બિલ મોયર્સ સાથેના એમના સંવાદો આ જટિલ વિચારોને પણ એટલા સહજ બનાવી દે છે કે કોઈ પણ વ્યક્તિ એને સમજી શકે.
સરસ. તો ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના સૌથી પ્રખ્યાત ખ્યાલથી, વીરની યાત્રા, એટલે કે મોનોમિથ. શું છે આ
મોનોમિથ? એટલે એક જ કથા. કેમ્બેલે દુનિયાભરની હજારો વાર્તાઓનો અભ્યાસ કર્યો અને જોયું કે વીરની કથાઓમાં ભલે પાત્રો અને સંસ્કૃતિ જુદા હોય, પણ એક મૂળભૂત માળખું, એક પેટર્ન વારંવાર જોવા મળે છે.
દાખલા તરીકે
બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિની યાત્રા, મોસેસની ઇઝરાયેલીઓને લઈ જવાની કથા, આપણા રામાયણમાં રામનો વનવાસ અને રાવણ વધ, કે પછી આધુનિક સમયમાં સ્ટાર વોર્સનો લ્યુક સ્કાયવોકર કે હેરી પોટર, બધામાં યાત્રાના તત્વો દેખાય છે.
અને આ ફક્ત વાર્તા કહેવાની રીત નથી, પણ કંઈક બીજું છે.
હા, કેમ્બેલ કહે છે કે આ આપણા સૌના જીવનમાં જે પરિવર્તન આવે છે, જે વિકાસ થાય છે, એની પ્રક્રિયાનું જ પ્રતિબિંબ છે.
આના મુખ્ય તબક્કા કયા છે? ત્રણ ભાગ છે એમ સાંભળ્યું છે.
હા, મુખ્ય ત્રણ. પહેલું પ્રસ્થાન, ડિપાર્ચર. વીર પોતાની સામાન્ય દુનિયામાં હોય, પછી એને કોઈ સાહસનો પોકાર આવે, કોઈ પડકાર, કોઈ જવાબદારી. શરૂઆતમાં કદાચ ના પાડે, પણ છેવટે એ પોતાની જાણીતી દુનિયા છોડીને અજાણ્યામાં ઝંપલાવે છે.
આ તો જીવનમાં પણ બને જ છે, કોઈ નવી શરૂઆત, કોઈ મુશ્કેલી.
બરાબર. બીજો તબક્કો છે દીક્ષા, ઇનિશિયેશન. આ સૌથી અઘરો ભાગ. અહીં વીરને અનેક કસોટીઓ, ભયાનક પડકારોનો સામનો કરવો પડે છે. એણે પોતાના અંદરના ડર, લાલચ, અહંકાર જેવા રાક્ષસો સામે લડવું પડે છે.
અને આ લડાઈ પછી
આ સંઘર્ષમાંથી પસાર થઈને એ કંઈક મેળવે છે. નવું જ્ઞાન, કોઈ શક્તિ, આત્મવિશ્વાસ, કોઈ વરદાન. એનું પરિવર્તન થાય છે.
અને ત્રીજો તબક્કો, પરત, રિટર્ન, પાછા ફરવું. એ શા માટે?
કારણ કે જે મળ્યું છે એ ફક્ત પોતાના માટે નથી. વીરે એ જ્ઞાન કે શક્તિ લઈને પોતાની દુનિયામાં પાછા ફરવાનું છે અને સમાજના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવાનો છે. આ પરત ફરવું પણ પડકારજનક હોઈ શકે છે, પણ યાત્રા ત્યારે જ પૂરી થાય.
અદ્ભુત. આ તો જીવનના સંઘર્ષોને જોવાની આખી દૃષ્ટિ જ બદલી નાખે. પણ કેમ્પબેલ આનાથી આગળ પણ ગયા છે. એમણે પૌરાણિક કથાઓના કાર્યો વિશે વાત કરી છે. શા માટે જોઈએ આપણને આ કથાઓ?
હા, એમણે ચાર મુખ્ય કાર્યો ગણાવ્યા છે. પહેલું, આધ્યાત્મિક કાર્ય. આ કથાઓ આપણને બ્રહ્માંડના રહસ્ય અને અજાયબીનો અનુભવ કરાવે છે, આપણામાં વિસ્મય જગાડે છે.
બીજું,
ચિત્ર આપે છે, સૃષ્ટિની રચનાની કથાઓ વગેરે.
અને ત્રીજું અને ચોથું?
ત્રીજું, સામાજિક. દરેક સમાજના પોતાના નિયમો, મૂલ્યો હોય છે. પૌરાણિક કથાઓ આ સામાજિક વ્યવસ્થાને ટેકો આપે છે, એને ટકાવી રાખે છે. અને ચોથું, જે ખૂબ મહત્વનું છે, શૈક્ષણિક અથવા મનોવૈજ્ઞાનિક.
આ ચોથું કાર્ય જરા વિસ્તારથી સમજાવશો?
હા, આ કથાઓ આપણને વ્યક્તિ તરીકે જીવનના અલગ અલગ તબક્કાઓમાંથી કેવી રીતે પસાર થવું એ શીખવે છે. બાળપણ, યુવાની, જવાબદારીઓ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધા પડાવો પર કેવી રીતે નેવિગેટ કરવું, પોતાના આંતરિક સંઘર્ષોને કેવી રીતે ઉકેલવા, એનું માર્ગદર્શન આપે છે. જાણે જીવન જીવવાની ગાઈડબુક.
અને એમણે એ પણ કહ્યું છે કે આ કથાઓ સમય સાથે બદલાઈ પણ છે, ખરું ને? એનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો?
હા, બહુ રસપ્રદ વાત કરી છે એમણે. શરૂઆતના જે શિકારી સમાજો હતા, એમની કથાઓમાં પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેનું જોડાણ મુખ્ય હતું. શામનની યાત્રાઓ, આત્માઓ સાથે વાતચીત.
અને પછી ખેતીનું યુગ આવ્યો ત્યારે?
ત્યારે ધરતીનું મહત્વ વધ્યું. ફળદ્રુપતા, જીવન, મૃત્યુ, પુનર્જન્મના ચક્રો કેન્દ્રમાં આવ્યા.
અને આ સમય મહાન દેવી એટલે કે માતૃદેવીની કથાઓ અને પૂજાનો ખૂબ વિકાસ થયો, પૃથ્વી માતા તરીકે.
પણ પછી પરિવર્તન આવ્યું પિતૃસત્તાક સમાજો સાથે.
બરાબર.
ત્યારે ધીમે ધીમે કથાઓમાં આકાશના દેવતાઓ, જે મોટે ભાગે પુરુષ હતા, એમનું મહત્વ વધતું ગયું. ઘણી કથાઓમાં એવું ચિત્રણ થયું જાણે આકાશ દેવતાઓએ પૃથ્વી દેવીઓ પર વિજય મેળવ્યો. કેમ્પબેલ માને છે કે આના કારણે પશ્ચિમી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને સ્ત્રી તત્વને ગૌણ સ્થાન મળ્યું, જેની અસર આજ સુધી છે.
આ તો ગહન વાત છે. આ ચર્ચા આપણને બલિદાન અને આનંદ જેવા બીજા મહત્વના વિષયો પર લઈ જાય છે. પૌરાણિક કથાઓમાં બલિદાનનો વિચાર વારંવાર આવે છે, એનો શું અર્થ લેવો?
કેમ્પબેલના મતે બલિદાન એ જીવનનો એક મૂળભૂત નિયમ છે. કંઈક નવું સર્જવા માટે કંઈક જૂનું જવું પડે છે. જીવન ટકવા માટે મૃત્યુ જરૂરી છે. બીજ મરે છે ત્યારે છોડ ઉગે છે.
અને મનોવૈજ્ઞાનિક સ્તરે?
મનોવૈજ્ઞાનિક રીતે આ આપણા અહંકારના બલિદાનની વાત છે. આપણી જે જૂની મર્યાદિત ઓળખ છે, આપણા જે ડર અને પૂર્વગ્રહો છે, એને છોડવા પડે છે. ત્યારે જ આપણો સાચો વિકાસ થાય છે, વીરની યાત્રામાં પણ જ થાય છે.
અને આની સાથે જ પેલો એમનો પ્રખ્યાત મંત્ર જોડાયેલો છે, તમારા આનંદને અનુસરો, ફોલો યોર બ્લિસ. આ બહુ પ્રચલિત થયો છે, પણ આનો સાચો અર્થ શું? ફક્ત મજા કરવી?
ના ના, બિલકુલ નહીં. આ કોઈ હેડોનિઝમ નથી. બ્લિસ એટલે એ ઊંડી આંતરિક પ્રેરણા, એ કામ કે રસ્તો જે તમને ખરેખર જીવંત હોવાનો અહેસાસ કરાવે, જેના માટે તમે બન્યા છો, તમારી સાચી લગન.
પણ એ શોધવું અને એના પર ચાલવું સહેલું નથી હોતું?
જરાય નહીં. કેમ્પવેલ કહે છે કે જ્યારે તમે આ માર્ગ પકડો છો ત્યારે બ્રહ્માંડ તમારી મદદે આવે છે, રસ્તા ખુલે છે. પણ એ રસ્તો ઘણીવાર સમાજના સ્વીકૃત માર્ગોથી અલગ હોય છે, મુશ્કેલ હોય છે, અને હા, એમાં બલિદાન પણ આપવું પડે છે. પણ એ જ તમારી સાચી વીરની યાત્રા છે.
આ વિચારવા જેવી વાત છે. તમે પેલા સ્ત્રી તત્વ દબાયાની વાત કરી હતી, તો કેમ્પબેલે દૈવી સ્ત્રી તત્વ, ગિફ્ટ ઓફ ધ ગોડેસ વિશે શું કહ્યું છે? પશ્ચિમમાં જે ઓછું જોવા મળે છે.
એમણે આના પર ખૂબ ભાર મૂક્યો છે. એમનું કહેવું છે કે ઈશ્વરના ફક્ત પુરુષ સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એક અસંતુલન ઊભું થયું છે. દેવીના ઘણા સ્વરૂપો છે. પાલન પોષણ કરતી માતા, સ્વતંત્ર અને પોતાનામાં પૂર્ણ કુમારિકા, અને જીવન મૃત્યુના ચક્ર અને પ્રકૃતિની સહારક શક્તિનું પ્રતીક વૃદ્ધા અથવા વિનાશક.
અને દેવી શેનું પ્રતીક છે?
દેવી અંતઃસ્ફૂર્ણા, સર્જનાત્મકતા, પ્રકૃતિ સાથેનું જોડાણ, જીવનશક્તિ, આ બધાનું પ્રતીક છે. કેમ્પબેલ માને છે કે આપણા વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય માટે આ દેવી સ્ત્રી તત્વનું મહત્વ સમજવું અને એને ફરીથી સ્થાપિત કરવું જરૂરી છે.
અને પુસ્તકના અંત ભાગમાં પ્રેમ, લગ્ન અને શાશ્વતતાના મોહરા જેવા વિષયો પણ છે, એના વિશે ટૂંકમાં કહેશો?
હા, કેમ્પબેલ પ્રેમ અને લગ્નને પણ પૌરાણિક દૃષ્ટિથી જુએ છે. જેમ કે રોમેન્ટિક પ્રેમ, જે પશ્ચિમમાં બહુ મહત્વનો છે, એને તેઓ એક ખાસ પૌરાણિક કથા માને છે. લગ્નને તેઓ બે આત્માના મિલન તરીકે જુએ છે, જ્યાં હું ઓગળીને આપણે બને છે. એ પણ એક પ્રકારનું અહંકારનું બલિદાન છે.
અને શાશ્વતતાના મોહરા એ શું છે?
એ બહુ સુંદર વિચાર છે. કેમ્પબેલ કહે છે કે દુનિયાના બધા ધર્મો, બધી પૌરાણિક કથાઓ એ પરમ સત્ય, એ અકથ્ય રહસ્ય તરફ ઇશારો કરતા જુદા જુદા મહોરા છે. ઈશ્વરના અલગ અલગ ચહેરા છે.
એટલે કે સત્ય એક જ છે, પણ એને વ્યક્ત કરવાની રીતો અલગ અલગ છે.
બરાબર. અને ભય એ વાતનો છે કે આપણે ઘણીવાર મહોરાને જ સાચું સત્ય માની લઈએ છીએ અને ઝઘડવા લાગીએ છીએ. કેમ્પબેલ આપણને એ મહોરાની પાછળ રહેલા એક જ સત્યને જોવાની દૃષ્ટિ આપે છે, જે સહિષ્ણુતા વધારે છે.
પહેલો તો પેલો પૌરાણિક કથાઓની સાર્વત્રિકતાવાળો વીરની યાત્રા બતાવે છે કે આપણે બધા મનુષ્ય તરીકે મૂળભૂત રીતે એક જ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈએ છીએ, ગુજરાત હોય કે અમેરિકા.
સાચી વાત. બીજો મુદ્દો, પૌરાણિક કથા એક મનોવૈજ્ઞાનિક માર્ગદર્શક તરીકે. આ કથાઓ આપણા આંતરિક જગતનો નકશો છે. આપણી વૃદ્ધિ, આપણા સંઘર્ષો, આપણી સ્વશોધ, એ બધું આમાં પ્રતિબિંબિત થાય છે.
ત્રીજો, જે મને લાગે છે આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે, તમારા આનંદને અનુસરો. બહારના દબાણોને વશ થવાને બદલે આપણી અંદરનો અવાજ શું કહે છે, આપણી સાચી લગન શું છે, એ શોધીને જીવવું આજના યુવાનો માટે આ બહુ મોટી વાત છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, રૂપકાત્મક સત્યનું મહત્વ. શબ્દોની પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજવો. આનાથી આપણે જુદા જુદા વિચારો અને માન્યતાઓ પ્રત્યે વધુ સહિષ્ણુ બની શકીએ છીએ, ખાસ કરીને ભારત જેવા વિવિધતા સભર દેશમાં.
અને પાંચમું, પવિત્રતા સાથે પુનઃ જોડાણ. આજની જે ભૌતિકવાદી દુનિયા છે એમાં ક્યારેક બધું નીરસ લાગે, પણ પૌરાણિક દ્રષ્ટિ આપણને રોજિંદા જીવનમાં પણ, સામાન્ય ઘટનાઓમાં પણ અર્થ અને આશ્ચર્ય શોધવામાં મદદ કરે છે. જાણે બધું જ કોઈ મોટા સત્ય સાથે જોડાયેલું છે.
હા, અને કેમ્પબેલની ભાષા એટલી સચોટ અને યાદગાર છે. એમના સંવાદોમાંથી ઘણી પંક્તિઓ સીધી હૃદયને સ્પર્શી જાય એવી છે.
જેમ કે પેલી સૌથી પ્રખ્યાત, તમારા આનંદને અનુસરો અને બ્રહ્માંડ તમારા માટે ત્યાં દરવાજા ખોલશે જ્યાં ફક્ત દિવાલો હતી. કેટલી હિંમત આપતી વાત છે.
બિલકુલ. અને આ પણ જુઓ,
પૌરાણિક કથાઓ જાહેર સ્વપ્નો છે, સ્વપ્નો ખાનગી પૌરાણિક કથાઓ છે. એટલે કે આપણા વ્યક્તિગત સપના અને સમાજની કથાઓ બંને એક જ ઊંડા સ્ત્રોતમાંથી આવે છે.
મને આ બહુ ગમે છે. જે ગુફામાં પ્રવેશતા તમે ડરો છો, તે જ ગુફામાં તમે શોધી રહ્યા છો તે ખજાનો રહેલો છે. મતલબ કે જ્યાં આપણો સૌથી મોટો ડર છે, ત્યાં જ આપણી સૌથી મોટી શક્તિ કે વિકાસ છુપાયેલો છે.
સાચી વાત. ડરનો સામનો કરવો જ પડે. અને જીવનના અંતિમ લક્ષ્ય વિશે શું કહ્યું? જીવનભરનો વિશેષાધિકાર એ છે કે તમે ખરેખર જે છો તે બનવું. આખી યાત્રાનો હેતુ જ આ છે, આપણી સાચી જાતને ઓળખવી અને બનવું.
અને કદાચ એક છેલ્લી, આપણે જે જીવનનું આયોજન કર્યું છે તેને છોડી દેવું જોઈએ, જેથી આપણી રાહ જોઈ રહેલા જીવનને સ્વીકારી શકીએ. આ પણ અહંકાર છોડવાની અને જીવનના પ્રવાહ પર વિશ્વાસ મૂકવાની વાત છે.
તો આ બધા વિચારો રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? એક તો વ્યક્તિગત વિકાસમાં. કોઈ મુશ્કેલી આવે તો એને ખાલી તકલીફ તરીકે નહીં, પણ વીરની યાત્રાના એક ભાગ તરીકે જોવાનો પ્રયાસ કરી શકાય. આ પડકાર મને શું શીખવામાં આવ્યો છે?
હા, આનાથી પરિસ્થિતિને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય. બીજું, અર્થની શોધ. શું હું જે કરું છું એ મારા આનંદ સાથે જોડાયેલું છે? ના હોય તો એવી કઈ પ્રવૃત્તિ છે જેને હું જીવનમાં સ્થાન આપી શકું?
સંબંધોમાં પણ આ ઉપયોગી છે. પાર્ટનરશિપને પરસ્પર વિકાસની યાત્રા તરીકે જોવી, એકબીજાને આગળ વધવામાં મદદ કરવી, મતભેદોને અહંકાર ઓગાળવાની તક ગણવી,
અને છેલ્લે બીજાને સમજવામાં, જુદી જુદી સંસ્કૃતિઓ, જુદા જુદા ધર્મો, એમની કથાઓને ઈશ્વરના અલગ મહોરા તરીકે જોવાનો પ્રયાસ કરીએ તો એનાથી સહિષ્ણુતા વધે, પૂર્વગ્રહો ઘટે.
બરાબર. આપણે સમજી શકીએ કે બધા પોતપોતાની રીતે એક જ સત્યની શોધમાં છે.
આખી વાતચીત પછી મને જે સૌથી વધુ સ્પર્શ્યું એ છે કે કેવી રીતે વીરની યાત્રાનો ખ્યાલ નિષ્ફળતા કે સંઘર્ષને પણ એક અર્થ આપે છે. મુશ્કેલીઓ ખાલી સહન નથી કરવાની, એમાંથી શીખવાનું છે. આ પ્રાચીન વાર્તાઓ ખરેખર આજના જમાના માટે પણ કેટલી ઉપયોગી છે.
અને મારા માટે પેલો ઈશ્વરના મહોરાનો વિચાર બહુ શક્તિશાળી છે. એ આપણને બધાને જોડતો એક સેતુ પૂરો પાડે છે. અને હા, તમારા આનંદને અનુસરો. આ સલાહ ભલે સાદી લાગે, પણ એમાં ખૂબ ગહનતા છે. કેમ્પબેલ આપણને જીવનના મૂળભૂત આનંદ અને રહસ્ય સાથે ફરીથી જોડે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.